તેનો અન્વયાર્થ લઈએ આપણે કે હે આત્મહિતેશી પ્રાણી, 111 પાનું છે, 9મી ગાથા, 4થી ઢાળ. હે આત્મહિતેશી પ્રાણી, જેને આત્માનું હિત કરવું છે, આત્માના હિત કરવાની જેને ઈચ્છા ભાવના થઈ છે, એવા જીવને અહીંયા કહે છે કે પુણ્યના ફળોમાં હર્ષ ન કર અને પાપના ફળમાં દ્વેષ ન કર. જગતમાં અનુકૂળ સંયોગ મળે, પ્રતિકૂળ સંયોગ મળે, ક્યાંય હરખ શોખ કરતો નહીં. બધી બહુ અનુકૂળતા મળી જાય, શારીરિક અનુકૂળતા, આર્થિક અનુકૂળતા, કુટુંબ પરિવારની અનુકૂળતા, બધી એ શું છે? પુણ્યના ફળ છે. બાહ્યમાં અનુકૂળતા મળે એ શું છે? આપણી હોશિયારી છે ને, પ્રોપરલી પહેલાં બધું મેનેજ કર્યું હોય, સરખી વ્યવસ્થા કરી હોય તો સરખું રહે છે ને. અહીંયા કહે છે તારી હોશિયારી નથી, તારી આવડત નથી, આપણી બુદ્ધિપણું એમાં નથી, પણ એ શું છે? પૂર્વના પુણ્યનું ફળ છે. વર્તમાન ઈચ્છા કે વર્તમાન પુરુષાર્થનું એ ફળ નથી. જે કોઈ અનુકૂળતા મળે છે એનું કારણ કોણ છે? પૂર્વના કરેલા પુણ્યનું ફળ છે. આપણી હોશિયારી તેમાં કામ કરતી નથી. તો કદાચ પૂર્વના પુણ્યથી કહે છે, ભલે હોશિયારી નથી, પૂર્વના પુણ્યથી સામગ્રી મળી તો પણ શું કહે છે? તેમાં હર્ષ ન કર, હરખાઈ ન જા, એમાં લપેટાઈ ન જા, તેમાં તું અભિમાન ન કર. આપણે શું કરીએ છીએ? અનુકૂળતામાં હરખાઈ જઈએ છીએ અને પ્રતિકૂળતામાં ખેદાઈ જઈએ છીએ. અહીંયા કહે છે બે છોડી દે. પૂર્વના પાપ પુણ્ય અનુસાર જે કોઈ સંયોગ મળે છે તેમાં ક્યાંય સારું કે ખરાબ માનવા જેવું નથી. એવું કોણે કરવું? જેણે આત્માનું હિત કરવું. જો કોને સંબોધન કરે છે? જો તારે આત્માનું હિત કરવું હોય, હે આત્મહિતેશી, આત્માનું હિત કરવાની જેને ઈચ્છા, એવા જીવને અહીંયા આપણને સમજાવે છે કે તારે તારા આત્માનું હિત કરવું હોય તો અનુકૂળતામાં હરખ કરતો નહીં. આ જીવ અનુકૂળતામાં કેવો થાય છે? ગુજરાતીમાં એને શું કે? હજી શું કે? હરખ પદુડો નો કે શું કે? એને હરખ કે ને. અહીંયા કે છે કે એમાં હરખાવા જેવું નથી. આ જે પુનનો ઉદય છે, હમણાં ક્ષણમાં પલટતા વાર નહીં લાગે, એમાં કાંઈ આત્માનું હિત નથી, એમાં આત્માનું કાંઈ સાચું સુખ નથી. માટે તેમાં હરખ ન કર અને પાપના ફળમાં દ્વેષ ન કર. પૂર્વના પાપના ઉદયને અનુસાર આપણે અત્યારના બરોબર ધ્યાન ન રાખીએ તો શરીર બીમાર પડે, ધ્યાન ન રાખીએ તો દુકાનમાં દેવાળું ફૂંકાય, એવું બધું ખરું કે નહીં? કે એવું એનું ફળ નથી. પૂર્વના પાપને કારણે એવું બને છે, વર્તમાનમાં તારી ઈચ્છાને કે કારણે એવું નથી. પૂર્વનો પાપનો ઉદય હોય અને ગમે એટલું તું ધ્યાન રાખીશ તો પણ એ સરખું રહેશે નહીં, અને પૂર્વના પુનનો ઉદય હશે અને કદાચ તું ધ્યાન નહીં રાખતો પણ સરખું રહેશે. એ કોનું કામ છે? સંયોગનું સરખું રહેવું ન રહેવું, અનુકૂળ પ્રતિકૂળ કોનું કામ છે? પૂર્વના પુણ્ય પાપનું છે. એ મારું કામ નથી. મારું કામ તો શું છે? આત્માને જાણવું, જ્ઞાન એ મારું કામ છે. દરેક હોય, કોઈ ઘરમાં પ્રસંગ આવે તો શું થાય? દરેકને કામ વેચી દે ને કે તમે આ કામનું ધ્યાન રાખજો, તમે આ એમ. આપણા ભાગે શું કામ આવ્યું છે? આપણી ડ્યુટી કઈ આવી છે? જાણવું. અનુકૂળ પ્રતિકૂળ એ પૂર્વના પુણ્ય પાપ અનુસાર થાય છે. તો તેમાં તું પાપના ફળમાં દ્વેષ ન કરીશ. પુણ્યનું ફળ આવે, અનુકૂળતા આવે, તો આત્મામાં કેટલા ગુણ વધી જાય? આત્માનું કઈ ગુણ વધી જાય કે નહીં? અને પાપનો ઉદય આવે, શરીરમાં રોગ આવે, તો કેટલા ગુણ ઘટી જાય? તો પછી મારે હરખ શોખ છે ન કરવાનો. પુણ્યના ઉદયથી મારામાં કઈ વધી નથી જતું, પાપના ઉદયથી મારામાં કઈ ઘટી નથી જતું, તો મારે હરખ શોખ કરવાનું શું કામ? હું મારું અસ્તિત્વ શેમાં છે? આત્મામાં છે. આત્મા એ મારું અસ્તિત્વ છે, આ શરીર તે મારું અસ્તિત્વ નથી. તો આવા આપણને જેને આત્માનું હિત કરવું છે એવા જીવને અહીંયા આપણને શિખામણ આપે છે કે પુણ્યના ફળમાં હરખ ન કરવો અને પાપના ફળમાં ખેદ ન કરવો, શોક ન કરવો. પણ ખરેખર જેને પુણ્યના ઉદયમાં હરખ આવે છે એને પાપના ઉદયમાં દ્વેષ થયા વગર રહેતો જ નથી. રાગ અને દ્વેષ ક્યારે હોય છે? ભેગા જ હોય છે. એક સિક્કાની બે બાજુ છે. વ્યક્તપણે ભલે એક હોય, સિક્કો આપણી પાસે હોય, એટ એ ટાઈમ આપણે કાં તો હેડ જોઈએ અથવા ટેલ જોઈએ, એક જ સાઈડ જોઈએ છે ને. પણ છે કે આપણી પાસે બે સાઈડ છે, છે બે સાઈડ જોઈએ છે. એમ વર્તમાનમાં રાગ છે તો એ શું સૂચવે છે? આપણી પાસે ખાલી રાગ છે, દ્વેષ બે પણ છે. ભલે વ્યક્ત રૂપે એક હોય, અહીંયા કે છે અનુકૂળતામાં રાગ કરવા જેવું નથી, પ્રતિકૂળતામાં દ્વેષ કરવા જેવું નથી. પણ કોઈ કે કોઈ આપણને મારતું હોય, હેરાન કરતું હોય, શાંત બેઠા રહીએ તો ઉલટાની વધારે મારશે, એવું ના બને? કઈક એનું શું કરવું છે ને, ઉપાય કરવો છે ને. કોઈ મારતું હોય આપણને તો શું કરવું? બચાવ કરવો જોઈએ. બચાવ ન કરીએ તો વધારે મારશે. એ આપણી એક ધારણા છે. પ્રતિકૂળતા આવે છે એનું આપણે સામે ન કરીએ એનું તો આપણી વધી જશે. કોઈ મને મારતું હોય ને ન કરું, સામે મારું તો ક્રોધ ન કરું તો મને વધી જશે, એ આપણી ખોટી કલ્પના છે. પાપનો ઉદય હશે ને પ્રતિકાર કે ઉલટા ડબલ માર મળશે, અને પુણ્યનો ઉદય હશે તો મારવાનું અટકી જશે. આપણે કરીએ છીએ વર્તમાન એના ઉપર આધાર નથી. પુણ્ય પાપ ઉપર એટલો તો વિશ્વાસ એને મૂકવો જ પડશે. પુણ્ય પાપના ઉદય અનુસાર થાય છે. તો જેને આત્માનું હિત કરવું હોય એને રાગ પણ ન કરો અને દ્વેષ ન કરો. શા માટે? કારણ કે આ પુણ્ય અને પાપ પૂદગલના પર્યાય છે. આ અનુકૂળ પ્રતિકૂળ સંયોગી કોની પર્યાય છે? પૂદગલની છે. શુભાશુભ પૂદગલના પર્યાય એવી વાત અહીંયા, આ તો સંયોગની વાત છે કે અનુકૂળતા મળે એ પણ શું છે? પૂદગલ જળ છે. પ્રતિકૂળતા મળે એ પણ શું છે? પૂદગલ અને જળ છે, આત્મા નથી. તો જ્યાં આત્મા નથી ત્યાં મારે સારું કે ખરાબ શું માનવું? કોઈ પણ પર પદાર્થ હો એ તો પૂદગલ છે, પૂદગલની પર્યાય છે. એમાં મારા આત્માનું સારું કે ખરાબ નથી. અનુકૂળતા મળે લોકોમાં એકદમ જસ ચાલે, લોકો વખાણ કરે. નામ કર્મમાં યશ કીર્તિ નામ કર્મ છે, એનાથી શું થાય? લોકો ખ્યાતિ જ મળતી જાય, લોકો વખાણ, ભલે કામ કરે કે ન કરે તો પણ સન્માન આપ્યા કરે, અવળા પાસા કરી સવળા જેના બધા પાસા પડે, એવી જસ કીર્તિ હોય. જેને કે ધૂળમાં હાથ નાખે તો એને શું મળે છે? સોનું મળે. શેના કારણે? આવડત બહુ છે, બહુ ભેણા છે એટલે. પણ અભણને કઈ ધંધો કરતા આવડે? ભણીએ તો થાય ને બધું, ભણવું પડે કે નહીં? અભણ હોય ધંધો ન કરી શકે. અક્કલ લીતો ગુરુદેવ કેતા ને, અક્કલ નો બારદાન. બારદાન એટલે અક્કલ ન હોય અને છતાં કરોડો કમાય, અને ભણેલા ખા હોય પણ મજૂરી કરતા પૂરું ન મળતું. પુન પાપ નો ઉદય તો એને સ્વીકારવો જ, અને જગતમાં હજારો દ્રષ્ટાંત મળશે. આ વાત તો સીધી સહેલાઈથી સ્વીકારાય એવી છે કે જગતમાં આપણે જોઈએ જેને નાનપણમાં બુદ્ધુ કહેતા હોય કે હા તું હું કમાઈશ, એ જ આજ કરોડો કમાતો, એને કિનારો ભિખારી થઈને રચતો હોય. જગતમાં પુન પાપના ખેલ તો આપણને ડગલે ને પગલે જોવા મળે છે. અહીંયા કે છે એમાં ક્યાંય હરખ શોખ કરવા જેવું નથી, કારણ કે એ બધી પૂદગલની જળની પરની પર્યાય છે. તે ઉત્પન્ન થઈને નાશ પામી જાય છે અને ઉત્પન્ન થાય છે ફરીને. અનુકૂળતા હોય છે પલટીને પ્રતિકૂળતા થાય, પાછી પ્રતિકૂળતા પલટીને અનુકૂળતા થાય છે, એમ થયા જ કરે છે. તે ઉત્પન્ન થઈને, ઉત્પન્ન થઈને પ્રતિકૂળતા કે અનુકૂળતા, ઉત્પન્ન થઈને શું થાય છે? નાશ પામી જાય, પાછું ફરીને આવે છે. એવો ક્રમ તો કુદરતમાં બહારમાં ચાલ્યો જ કહીએ કે ને. આપણે શું કહીએ? પડછાયો. પડછાયો કેવો હોય છે? સ્થિર હોય કે ફેરા કરતો હોય? તડકો છાંયો જેને કહીએ ને. ચાળુતર દસ કો દસ વર્ષે ન રહી, તો દસ દિવસ રહે, દસ મહિના પણ, એ તો જે હોય. પણ જેવી રીતે સવારના આપણે સૂરજ સામે ઉભા રહીએ તો આપણો પડછાયો કેવો પડે? બહુ લાંબો પડે. અને એકદમ નૂન થાય ત્યારે શું થઈ જાય? ટૂંકો થઈ જાય. સાંજ પડે તેમાં આપણને દુઃખ થતું હશે, હાય બપોરના મારો પડછાયો નાનો થઈ ગયો, હું નાનો થઈ ગયો. સવારના મોટો થાય તો હું મોટો થઈ ગયો, એવું તો હશે ને. પણ પડછાયો સવારના સાંજના લાંબો દેખાય ને, તો હું લાંબો થઈ ગયો. એટલો આ તો જોયું તો હોય ને, એટલું બધું તો કદાચ નહીં જોયું હોય. પણ આ જીવનમાં શું છે? પડછાયો લાંબો ટૂંકો થતો, એ વ્યક્તિ લાંબો ટૂંકો થતો, એમાં અનુકૂળતા આવ જા થાય, ફેરફાર થાય, એમાંથી જીવને કાંઈ લાભ કે નુકસાન થતો નથી. એ તો સંયોગો બેલડા કરે છે. જેમ દરિયામાં મોજા હોય છે એ શું થાય છે, આવે ને જાય, મોજા ઉછળે ને શાંત થાય, એમાં કોઈ દુઃખ થતું હશે? નદીના પ્રવાહમાં પાણી ચાલ્યું જતું હોય દુઃખ થતું? એક જગતનો સહજ ક્રમ આપણે સ્વીકારીએ છીએ કે નહીં? એમાં અનુકૂળતા પ્રતિકૂળતા આવે જાય, ફરીને આવે છે, ફરીને ઉત્પન્ન થાય છે, એવો જગતનો સહજ ક્રમ છે. તેમાં ક્યાંય રાગ દ્વેષ કરવા યોગ્ય નથી. પોતાના અંતરમાં નિશ્ચયથી ખરેખર લાખો વાતનો સાર આજ પ્રમાણે ગ્રહણ કરો. શું કહે છે? લાખ બાત કી બાત યહે. કેટલા વાતની આ વાત કરે છે આપણને ગુરુદેવ? આનો અર્થ શું કર્યો હતો? લાખ વાતની વાત નહીં, કરોડ વાતની વાત નહીં, પણ અનંત વાતની વાત. આ તો એક સામાન્ય કે ને, લાખો કરોડ તો વાપર એમ, લાખો એ તો એક શબ્દ, બાકી લાખ વાત કે કરોડ કે અનંત વાત કે, બધાનો સાર શું છે? કે જગતના દંડ બંધ રાગ દ્વેષ વિકાર છોડીને નિજ આત્મ ઓર જાઓ, બધી વાતનો સાર. તો અહીંયા કે છે, પોતાના અંતરમાં, પોતાના આત્માના જ્ઞાનમાં આ ખરેખર એકવાર નિર્ણય લઈ લેજે, નિશ્ચય કરી લેજે, દ્રઢ નિર્ધાર કરી લેજે કે ખરેખર આ જ બધી વાતનો સાર છે. લાખો કરોડો કે અનંત, બધી વાતનો શું સાર છે? કે પુણ્ય પાપ રૂપ બધા જન્મ મરણના દ્વંદ્વ રૂપ વિકારી મલિન ભાવોને તોડીને હંમેશા પોતાના આત્માનું ધ્યાન કરો. જગતમાં સારું ખરાબ અનુકૂળ પ્રતિકૂળ એ બધી વાતને હવે છોડી દે, ભૂલી જા, લખ્યું છે ને તોડી નાખી, વિચાર જ છોડી દે, આ મને અનુકૂળ છે ને આ મને પ્રતિકૂળ છે, આ મારો મિત્ર છે શત્રુ છે, બધી વાત હવે એક વાર તોડી નાખ, ભૂલી જા. તો શું કરવું છે એની જગ્યાએ? પોતાના આત્માને ધ્યાન કરો. બધી વાતનો જેને કહે ને, બધી વાત કરી કરીને શું છે એનો સેન્ટર પોઈન્ટ શું છે, ક્યાં પહોંચવું છે? કે પોતાના અંતરમાં નિશ્ચયથી ખરેખર લાખો વાતોનો સાર આજ પ્રમાણે ગ્રહણ કરો. આજ નિર્ણય કરો, આજ નક્કી કરો કે પુણ્ય પાપ રૂપ બધાય જન્મ મરણના દ્વંદ્વ, એટલે કે રાગ દ્વેષ. પુણ્ય પાપ શું છે? જન્મ મરણ રાગ દ્વેષ જે બધું થાય છે એ વિકારી મલિન ભાવોને તોડીને છોડીને નાશ કરીને આત્માનું ધ્યાન ક્યારે કરવું છે? હંમેશા. પછી શું કરશું? દુંતકાનું ઘરનું કામ કેદી કરશું? આત્માનું જો ધ્યાન કરવા બેસી જશું તો શું કરશું ઘરનું? અહીંયા તો નોકર ના મળે ને, ઘરનું કામ કેદી કરશું? કે ભાઈ ઘરનું કામ ને એની વાત તો જવા દે, પણ રાગ દ્વેષ ને પણ તોડી નાખવાની વાત છે. હંમેશા પોતાના આત્માનું ધ્યાન કરો. હું આત્મા છું એટલું લક્ષ 24 કલાક રાખીને પ્રયત્ન તો કરી જવે, એના કેટલા રાગ દ્વેષ કપાઈ જશે. હું શરીર છું એવો લક્ષ હોવાથી કેટલા રાગો દ્વેષ વધે છે, પણ હું આત્મા છું. 24 કલાક એવો એક્સપેરિમેન્ટ તો કરે કે નહીં, પ્રયાસ કરી જોવે કે હું આત્મા છું એટલું ધ્યાન રાખું આ 24 કલાક. પછી જો એને કોના પ્રત્યે રાગ આવે ને કોના પ્રત્યે દ્વેષ આવે, તો એવો પ્રયાસ તો કરે, એવો પ્રયત્ન તો કરે. કરોડો વાતની, લાખો વાતની, અનંત વાતની આપણને આ સાર બતાવે છે. જગતનું દ્વંદ્વ ફંદ રાગ દ્વેષ વિકાર જન્મ મરણ અનુકૂળ પ્રતિકૂળ બધું હવે એક વાર છોડીને હું આત્મા છું એવું ધૂન લગાવી દેવું. જેમ કે ને આ તો કેવો બેઠો છે, ધૂણી દખાવીને બેઠો છે. ધૂણી દખાવીને કહે ને કે એમાંથી પછી ખસે ને, એમાં આપણે શેની ધૂણી દખાવવી છે? કે હું આત્મા છું. કોઈને કદાચ ખ્યાલ હશે, ખબર નહી, ગુરુદેવજી બનાવ્યું હતું ને વાક્ય, તેર છે પણ યાદ નથી. ગુરુદેવ ભલે બનાવ્યું પણ આપણે કઈ યાદ રાખવું નહીં. કેટલુંક યાદ રાખીએ ને, ગુરુદેવજી ઘણું ઘણું કર્યું છે. 1977 માં ગુરુદેવજી ભાવનગરમાં હતા, તાવ આવ્યો તો ત્યારે આ વાક્ય બનાવ્યું છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમનું ચિંતન શું ચાલતું હશે. શરીરમાં રોગની અવસ્થા વખતે પણ એમનું ચિંતન શું કામ કરતું હશે. કે ધ્રુવ ધામના કોઈ વાંચી નહીં એમ નહીં, પુસ્તક આ વાંચ્યું નહીં, કર્યું નહીં મને એમ નહીં, પોતાના વિચારને ચિંતનમાંથી જ એવું બનાવેલું. કોઈ આપણે તો હજી કાંઈક વાંચીએ ને ગોખીએ ને કાંઈક તૈયાર કરીને બનાવ્યું એવું નહીં. ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધકતી ધૂણી ધગસને ધીરજથી દખાવવી તે ધર્મનો ધારક ધૈર્યવાન ધર્મ ધ્યાની ધર્મી ધન્ય છે. એવું વાક્ય બનાવ્યું કોઈ જે વિચાર કરીએ તો બધું ઘણું એમાં આવી ગયું છે. એના ઉપરથી આપને આપણા જીવનમાં કઈક શીખવાનું તો મળે કે નહીં? આવી દશામાં પણ એમની ભાવના, ચિંતન, મનન, ગોલન શું ચાલતું હશે? તો આપણને પણ એવું હોવું જોઈએ. બેઠા હોય, નવરા બેઠા હોય, વિચાર ક્યાંય ક્યાંય દોડતા હોય તો કઈક ચિંતન તો કરી શકીએ છીએ. એનો ભાવ એટલે આપણે અહીંયા આત્મહિતેશી જીવનું કર્તવ્ય છે કે ધન, ઘર, દુકાન, કીર્તિ, નિરોગ શરીર આદિ પુણ્યના ફળ છે. શું કહે છે? આ બધું શેનું ફળ છે? પુણ્યના ફળનું છે, આપણી આવડતનું નથી. આત્મહિતેશી જીવનું કર્તવ્ય છે, આને આવું સ્વીકારવું પડે. મારું કર્તવ્ય છે, મેં ધ્યાન રાખીને કર્યું એવું જો માનશે તો તેને અભિમાન થશે. આત્માનું જેને હિત કરવું હોય એને આ વાત સ્વીકારવા વગર છૂટકો નથી. તેને શું સ્વીકારવું? કે જે ધન મળ્યું, જે કોઈ ઘર છે, દુકાન છે, કીર્તિ છે, શરીરમાં નિરોગતા છે, એ વગેરેનું પુણ્યનું ફળ છે. ખરેખર વિચારે આપણને ધન મળ્યું છે, આપણને ઘર મળ્યું છે કે ઘરની મમતા મળી છે? ધન લઈને ફરીએ છીએ, ઘર લઈને ફરીએ છીએ, સાથે ઘરથી જુદા છીએ તો ઘરથી એકમેક છીએ. ઘર શેનું બનેલું હોય? સિમેન્ટ પથ્થરનું બનેલું છે. એ આપણું હોઈ શકે કે જ્ઞાન તે આપણું હોઈ શકે? શરીર શેનું બનેલું છે? સ્પર્શ રસગંધ વર્ણ. હું કાંઈ સ્પર્શ રસગંધ વર્ણ વાળો નથી, તો એ મને નથી મળ્યું. મારું છે એવી મમતા મને તો મળી હતી, તો એને કર્તવ્ય છે. એ બધું પૂર્વના પુણ્યનું ફળ છે. તેનાથી પોતાને લાભ છે તથા તેના વિયોગથી પોતાને નુકસાન છે એમ ન માને. આ બધું હોય તો મને લાભ મળ્યો, આ બધું છૂટી જશે તો મને નુકસાન થશે એવું એને માનવું જોઈએ નહીં. આ છે તો મને સુખ થશે, આ છે તો મારું હિત થશે, અને આ ચાલ્યું જશે તો મારું અહિત થશે એ માનવું જોઈએ. ખરેખર આ જીવની ટેવ શું છે? જે નાશવાન છે એને રાખવા ઈચ્છે છે, અને જે ટકનારો છે એને યાદ ન કરતો. જે નાશવાન છે એ બધાને હંમેશા અનિત્ય, અસ્થિર, ક્ષણભંગુર ને રાખવા ઈચ્છે છે, અને પોતાનો આત્મા અનાદિ અનંત ટકવા વાળો છે એને તો કોઈ કાળે યાદ જ કરતો નથી. તો હવે એવું ભૂલી જાય, સંયોગનો વિયોગ થવાનો જ છે. સંયોગ શબ્દ શું દેખાડે છે? સંયોગ વિયોગ લઈને જ આવે છે. સવાર ઉગી એનો અર્થ શું થયો? ત્યાં કોઈ દી રોતા નથી આપણે, હા સવાર કેવી સરસ હતી, ના સાંજ કેમ પડી, રાત કેમ આવી, એમ કોઈ દી વિચાર કરીએ છીએ? ભરતી હોય પછી ત્યાં કોઈ દી કઈ થતું નથી. એવું જ આ જીવનમાં અનુકૂળતા પ્રતિકૂળતાના સંયોગો આવે છે. ગુરુદેવજી તો કે બાળક જન્મે અને માતા એને ગોદમાં ખોળામાં લે, પેલા તો કોણે એને લઈ લીધો છે? અનિત્યતા એને ખોળામાં લઈ લીધું. ક્ષણભંગુર આયુષ ક્યારે પૂરું થશે એનો ભરોસો નથી. તો આવું તો આવન જાવન આ કેવી છે? આ જેમ ધર્મશાળામાં હોય કોઈ યાત્રી આવે ને કોઈ જાય છે, આ ચલા ચલી કા ખેલ હૈ. કોઈ જા રહા હૈ, કોઈ ગયા હૈ, કોઈ જા રહા હૈ, કોઈ ગઠરી બાંધ તૈયાર ખડા હૈ. કોઈ ગયા હૈ, કોઈ જા રહા હૈ, અને કોઈ કેવા છે? ગઠરી બાંધ તૈયાર ખડા હૈ, ચલા ચલી કા એ ખેલા હૈ. જાવું આવું એવો સંયોગ વિયોગ થવો આ સંસારનો તો સ્વભાવ છે, એમાં હરક શોક કરવા યોગ્ય નથી. પર પદાર્થ સદા ભિન્ન છે. પછી શું શબ્દ વાપરો છે? જ્ઞેય માત્ર છે. એમાં ક્યાંય સારું ખરાબ કરવા યોગ્ય નથી. જ્ઞેય માત્ર એટલે શું? જાણવા યોગ્ય. જાણવા ઉપરાંત સારું ખરાબ કરવા યોગ્ય નથી. આખા પર પદાર્થ, બધા પરદ્રવ્યો, આખી દુનિયા, જગત કેવું છે? મારાથી સદાય ભિન્ન છે અને જ્ઞેય માત્ર છે. જાણવા લાયક છે, મારા માનવા લાયક નથી. સારા ખરાબ માનવા લાયક નથી. એ જીવને સ્વીકારાતો નથી. જગત જ્ઞેય માત્ર છે એ વાત તેને ખ્યાલમાં આવતી નથી. જગતમાં સારા ખરાબપણાની, કરતાપણાની, મમતાપણાની બુદ્ધિ હોવાથી જ્ઞેયપણે સ્વીકારતો નથી. શા માટે સ્વીકારતો નથી? કે પોતાને જ્ઞાનપણે સ્વીકારે તો જ્ઞેયપણે સામે શબ્દ આવે ને. પોતાને જ્ઞાનપણે સ્વીકારતો નથી. પોતાને કેવો સ્વીકારે છે? કરતા સ્વીકારે. કરતા સ્વીકારે તો જગતમાં શું ગોતે? કર્મ દુઃખ. પોતે કરતા બન્યો તો એ જગતમાં શું દેખાશે ને? કર્મ, અને પોતાને જ્ઞાન માં જોશે તો જગત એને નહીં પણ દેખાશે. પણ અહીંયા જ્ઞાન જોતો, અહીંયા જ્ઞાન પણ દેખાતું નથી તો જગતમાં એને જ્ઞેય પણ દેખાતું નથી. પોતાને કરતા માને તો સામે કર્મ પણ એ માયના વગર રહેતો નથી. એ જ્ઞેય માત્ર છે, તેમાં કોઈને અનુકૂળ અથવા પ્રતિકૂળ, ઈષ્ટ અથવા અનિષ્ટ ગણવા તે માત્ર જીવની ભૂલ છે. દોરડી પડી હોય એને સર્પ માનીએ તો ભૂલ કોની? આપણી કે ત્યાં દોરડી છે, સર્પમાં થઈ જશે, ચેન્જ ફરી જશે. એમ જગતને ઈષ્ટ અનિષ્ટ, સારું ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ માનસી ભૂલ કોની છે? આપણી ભૂલ છે. પદાર્થમાં કઈ ફેરફાર નહીં થાય, દુઃખ તો નુકસાન તો આપણને થવાનું જેવું છે. એવરીબડી નો કે સંસારી કોણ શું છે? મિથ્યાત્વ તેજ સંસાર છે, સંસારનું બીજું કોઈ કારણ નથી. તો એ અહીંયા કે છે બધા ઉપદેશ નો સાર શું છે? કે શુભાશુભ ભાવો તે સંસાર છે, માટે તેની રૂચિ છોડી સ્વસન્મુખ થઈ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક નિજ આત્મ સ્વરૂપમાં એકાગ્ર એટલે લીન થવું તે જીવે કરવા યોગ્ય છે. સંસારની સંયોગની રૂચિ છોડી આત્માની સન્મુખ થઈ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક, ચારિત્ર નહીં થાય, લીનતા નહીં થાય. કોઈ કે ધ્યાન કરવું છે, ધ્યાન શેનું કરશો? પણ સાચી શ્રદ્ધા જ્ઞાન વગર ધ્યાન શેનું થશે? તો દર્શન જ્ઞાન પૂર્વક નિજ આત્મ સ્વરૂપમાં એકાગ્ર લીન થવું, ચારિત્ર ત્રણેયની વાત કરી. દર્શન જ્ઞાન પૂર્વક આત્મામાં એકાગ્રતા તે જીવે કરવા યોગ્ય કાર્ય છે. આ બધી વાતનો સાર છે. વોટ ઇઝ ધ કન્ક્લુઝન? જૈન ધર્મમાં શું કેવું છે? દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગતા પ્રાપ્ત કરો. હવે બે વાત થઈ ગઈ. મોક્ષ માર્ગના ત્રણ અંગ છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. એમાં સમ્યક દર્શનની વાત થઈ ગઈ, સમ્યક જ્ઞાનની વાત થઈ. હવે એનું જે ત્રીજું અંગ છે સમ્યક ચારિત્ર, તેની વાત કહે છે, તેના ભેદ કહે છે. અને એમાં એનો જે પહેલો ભેદ છે શ્રાવકના જે અણુવ્રતો હોય છે તેની વાત અહીંયા હવે શરૂઆત કરે. હવે કેનું ચેપ્ટર આવે છે? ચારિત્રનું ચેપ્ટર આવે છે. અને ચારિત્રના ચેપ્ટરમાં બે ભાગ છે, દેશ અને સકલ. એમાં દેશ ચારિત્રની પહેલા વાત કરશે, તેની દસમી ગાથા છે. સમ્યક જ્ઞાની હોય બહુરે દૃઢ ચારિત્ર લીજે, એક દેશ યરુ સકલ દેશ તસુ ભેદ કહીજે, ત્રસ હિંસા કો ત્યાગ વ્રતા થાવરન સંધારે, પર્વત કાર કઠોર નિંદ નહીં વયન ઉચારે. કોઈનામાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો ત્રહની બદલે ત્રસ જે એમાં લખ્યું છે ને એનું આપણે ચિત્ર આમાં લખ્યું છે. એમાં લખ્યું ચારિત્રનો ભેદ, અને ચારિત્રના ભેદમાં બે પ્રકાર ક્યાં દેખાડ્યા છે? એક દેશ અને સકલ દેશ. એક દેશમાં કેવી વ્યક્તિ દેખાડી છે? શ્રાવક જેને વસ્ત્ર ને એવું હોય છે. પણ બાજુમાં સકલ દેશમાં કેવા દેખાડ્યા છે? મુનિરાજ દેખાડ્યા છે. અને એમાં પાસે શું હોય છે? મોર પીછી અને કમંડળ, તે સિવાય બીજું હોતું નથી. હવે એક દેશ જે શ્રાવકને ચારિત્ર છે તેના કેટલા ભેદ પાડ્યા છે? ત્રણ ભેદ પાડ્યા છે, અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત. ચારિત્ર શેનો ભેદ છે? ચારિત્ર શેનો ભેદ છે? મોક્ષ માર્ગનો. મોક્ષ માર્ગમાં ત્રણ, એમાં એક ચારિત્ર. ચારિત્રના બે ભેદ, એક દેશ ચારિત્ર, સકલ દેશ. એક દેશ એટલે આંશિક થોડુંક, અને સકલ એટલે સકલનો અર્થ શું થાય? સકલનો અર્થ પૂરું થાય. સકલનો અર્થ આગળ એક આવી ગયો ને આપણે, શરીર સહિત. એની વાત જુદી છે, સકલ પરમાત્મા. અહીંયા સકલ એટલે ટોટલ, પૂરેપૂરું. પૂરેપૂરું ચારિત્ર કોને હોય છે? મુનિ દશામાં હોય, પછી થઈને બારમે થઈ જુદી વાત. પણ સકલ ચારિત્ર મુનિ દશામાં, અને શ્રાવકને કેવું હોય છે? એક દેશ એટલે થોડું હોય છે. એ એક દેશ ચારિત્રના ત્રણ ભેદ છે, અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત. પાછા અણુવ્રતના કેટલા ભેદ છે? ક્યાં ક્યાં છે? તો આ બધા શેના છે? અણુવ્રતા અહિંસાની બધા શ્રાવકના, એટલે આનું આખું નામ શું છે? અહિંસા અણુવ્રત, સત્ય અણુવ્રત, અચોરી અણુવ્રત. તો હિંસા જુઠ્ઠું ચોરી છે ના ભેદ છે એ અણુવ્રત ના ભેદ ને? હિંસા જુઠ્ઠું ચોરી શું, એનું ઓપોઝિટ શું હોય? હા તો એ શું કેવાય? હિંસા જુઠ્ઠું ચોરી શું કેવાય? પાંચ પાપ કેવાય. પાંચ પાપ છે એનાથી વિરુદ્ધ અહિંસા, સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ શું છે? વંચાય છે પરિમાણ. આ બધું આપણે આવતું હતું ને, શેમાં આવતું હતું? શ્રાવક ના બાર વ્રત નું સ્વરૂપ આવતું હતું ને. તો આમાં અહિંસા અણુવ્રત, અહિંસા મહાવ્રત બોલીએ તો એ કોને આવે? આવે છે તેનું નામ એક દેશ ચારિત્ર કહેવામાં આવે છે. એક દેશ ચારિત્ર કહેતા એના બાર અણુવ્રત છે, બાર વ્રત છે. અને બાર વ્રત માં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ પ્રકાર છે. હવે એનો અન્વય આત્મા આપણે લઈએ. સમ્ય જ્ઞાની થઈને શ્રાવક થવા માટે પેલા શું થવું પડે? કે આપણે બધા જૈનમાં જૈનમાં શ્રાવક જ કહેવાય ને? કેમ જૈનમાં જૈનમાં શ્રાવક નહી? નામધારી હજી થયા નથી. હજી જે જૈન ધર્મ ના પાયાના નિયમો જો ના પાડતા હોય તો નામધારી પણ શ્રાવક થયા નથી. સાચા તો શ્રાવક થયા નથી, પણ શ્રાવક નું લેબલ અપાય એવી પણ આપણે હજી યોગ્યતા તૈયાર કરી નથી. હજી તો કંદમૂળ આદિ ખાવાના હોય, ત્રસ આદિ ની હિંસા થતી હોય, હજી તો ઘણા ખાવા પીવામાં એ પ્રકારનો વિવેક હોવો જોઈએ. સામાન્ય રીતે આપણે બધા છાસ ને કઠોળ ભેગા કરીને ખાતા હોય એ ઘણી હિંસાનું નિમિત્ત બને છે. એ પ્રકારે એવો ન કરવું જોઈએ. કદાચ છાસ પીવું હોય તો વચ્ચે પાણી કે મોઢું સાફ કરીને ભેગા કરીએ છીએ, એ ઘણા જીવોની હિંસાનું આપણે નિમિત્ત બનીએ છીએ. છાસ ને પીવાની ટેવ ઘણાને અહીંયા તો હોય છે કે છાસ તો હોય જ છે ખોરાકમાં, હોય તો દાળ ને કઠોળ બે વચ્ચેનો ગેપ કરીને. આવું આપણે સેજે વિવેક ખાવા પીવામાં જેમ કંદમૂળ આદિ ન હોય તેમ આવો પણ એને વિવેક પાળવો જોઈએ. આવો વિવેક નથી પાળતા તો સાચા શ્રાવક પાંચમું ગુણસ્થાન તો સવાલ જ નથી, પણ નામધારી શ્રાવક પણ થવાની યોગ્યતા આપણે હજી તૈયાર કરતા નથી. એ પ્રકારે એને ઘણો વિવેક કરવાની જરૂર છે. તો અહીંયા કે છે સાચા શ્રાવક જેને થવું છે, પાંચમું ગુણસ્થાન જ્યાં બે કસાયનો અભાવ હોય, સમ્યક દર્શન થતા એના અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ જાય. પાંચમું ગુણસ્થાન આવતા અપ્રત્યાખ્યાના વણી ક્રોધ માન માયા લોભ નો અભાવ થાય, અને એનો અભાવ થતા એના જીવનમાં વ્રતની શરૂઆત થાય છે, ચારિત્રની શરૂઆત થાય છે. તો એના પહેલા સમ્યક જ્ઞાની થઈને, સમ્ય જ્ઞાન નથી તો સમ્ય ચારિત્ર કે શ્રાવક પણ હોતું નથી. થઈને પછી દ્રઢ ચારિત્ર પાળવું જોઈએ. કેવું ચારિત્ર? ઢીલું પોચું નહીં, દ્રઢતા પૂર્વક નું. આ તો આપણે કેવા છીએ? બાંધ છોડ, હજી તો કદાચ બાંધું નથી, છોડતા નથી, બટ લીધું જ નથી, કઈ એવો નિયમ જ પાળતા નથી પછી એમાં બાંધ છોડ થાય કે ભૂલ થાય. એ તો સારું ને, નિયમ જ ન લ્યા તો તૂટે ને નિયમ, એવું હોય. આ ખરેખર એને એવા જીવનમાં એ પ્રકાર એને કરતો નથી. ભાઈ બે કસાયનો જ્યાં અભાવ થયો છે એવું શ્રાવક દશા એ કેવું હોય એની અહીંયા વાત કરે કે દ્રઢ ચારિત્ર. આપણે બધા કેવા છીએ? બટકણા છીએ. સંયોગ આવતા આપણા પરિણામ બધા ઢળી જાય, જેમ કે ને બટકણું હોય બહુ બ્રિટલ કે શું, આપણું દ્રઢતા નથી, પરિણામમાં દ્રઢતા નથી, નિર્ણયમાં શ્રદ્ધામાં કોઈ દ્રઢતા નથી. જેવા જેવા સંયોગ આવે છે એવા આપણે ઢળી પડીએ છીએ. એવું કામ ને ચાલે? કેવો પુરુષાર્થ જોવે? દ્રઢ, જેને કહે ને વજ્ર જેવો. બેનસીમાં સરસ એક શબ્દ આવે છે કે એવો નક્કર પુરુષાર્થ, તૂટે નહીં એવો કરડો, સરસ કરડો પુરુષાર્થ. કેવો કરવાની જરૂર છે? ગુજરાતી આવડે કરડો પુરસાદ. કરડો કેવો? એટલે કે જેવી રીતે કોઈ વજન હોય છે ને એના ઉપર વજન મૂકો તો કેવું થઈ જાય? સેલ હોય એમાં વચ્ચે લાંબી ગેપ હોય, બહુ વજનદાર મૂકો તો શું થાય છે? બેન્ડ થઈ જાય. એમાં આપણો પુરસાદ કેવો થઈ જાય છે? જ્યાં કઈક પ્રતિકૂળતા કે એવું કઈક આવ્યો તો આપણો પુરુષાર્થ આપણી પણતી બેન્ડ થઈને તૂટી જાય છે. કરડો પુરુષાર્થ જશે. ગમે તેવા સંયોગની સામે પણ પણતી ટકી રહે એવો હવે તીવ્ર ને કરડો પુરુષાર્થ કરે છૂટો. અહીંયા કે છે દ્રઢ ચારિત્ર. દ્રઢ ચારિત્ર પાળવું જોઈએ અને તેના એટલે કે તે સમ્યક ચારિત્રના એક દેશ અને સર્વદેશ એવા બે ભેદ કહેવામાં આવ્યા છે. સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન હોય અને સમ્યક જ્ઞાન પછી ચારિત્ર હોય. સમ્યક દર્શન નથી તો સમ્યક જ્ઞાન પણ નથી, સમ્યક જ્ઞાન નથી તો સમ્યક ચારિત્ર પણ નથી. તો સમ્યક ચારિત્રને દ્રઢ રીતે મજબૂતાએ પાળવું જોઈએ. ઉપદેશમાં તેમ જ આવે ને, ઉપદેશમાં તો શું પ્રકાર આવે? સમ્યક દર્શન પ્રાપ્ત કરો, સમ્યક જ્ઞાન પ્રાપ્ત ચારિત્ર પાળો. ઉપદેશ તો કથન શૈલી એવી જ હોય. બાકી કઈ મુનિરાજ સમ્યક ચારિત્રને પાળવામાં શું હશે, ટેન્શન અનુભવતા હશે ને, હા આવું કેવું બધું મોટું ચારિત્ર પાળવું પડતું હશે. ઉપદેશના કથનો જુદા હોય. તો એ ચારિત્રના બે પ્રકાર છે, એક દેશ અને સર્વદેશ એવા બે ભેદ કહેવામાં આવ્યા છે. તેમાં ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરવો. જો શું શબ્દ છે ત્રસ જીવો કોને કહેવાય? બે ઇન્દ્રિયમાં કોણ કોણ આવે? કીડી, મકોડા, માકડ, મચ્છર. પણ શું થાય યાર, માકડ બહુ કરતા શું થાય? કઈ ઇન્ડિયામાં જે મચ્છર બહુ કરે ને તો શું કરવા, મારી નાખવાને? તો એને ત્રસ જીવોની હિંસા તો એને હોવી જ નો જે ત્રસ જીવોની હિંસાનો તો ત્યાગ પ્લસ શું છે, કારણ વગર સ્થાવર જીવોનો પણ ઘાત ન કરવો. આપણે શું કરીએ છીએ, વગર પ્રયોજન વગર કારણે કેટલી રીતે સ્થાવર એકેન્દ્રી કરીએ છીએ ને. જરૂર ન હોય તો પૃથ્વી ખોદીએ, જરૂર ન હોય તો અગ્નિ સળગાવીએ, જરૂર ન હોય તો ઘાસ કાપીએ, પાંદડા કાપીએ. ખરેખર ન હોવું જોઈએ એના જીવનમાં કારણ. કોઈ કે અમારે શું કરીએ, લોન હોય ને આ બધું તો ન કરવું, પાકું કરી નાખવું. એ કોઈ બચાવ નથી. અમે અહીંયા રહીએ છીએ ને કરવું પડે એ કોઈ બચાવ નથી. પાકું થઈ શકે કે નહીં અહીંયા કમ્પલસરી રાખવું પડે. એવું ન રહેવાતું હોય તો આ છોડી દેવું, પણ પોતાના નિયમમાં ભંગ કરવો. કોઈ એવી જગ્યા હોય ખાવાનું કાંઈ ન મળતું શું કરે, પોઈઝન લઈ લે ને, એમાં શું જે મળતું હતું મેં લઈ લીધું. ન્યા કોઈ કરીએ છીએ આપણે છૂટછાટ લઈએ છીએ, કોઈ દી કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, એમ અહીંયા પણ નિયમમાં એવું હોવું ન જોઈએ. ત્રસ જીવોની ઘાત તો હોય જ નહીં, એ તો સામાન્ય આપણા જીવનમાં ન જ હોય. પણ વગર કારણે વગર પ્રયોજને સ્થાવર જીવનો ઘાત ન કરવો. પાણી એ રીતે આ તો શું છે, હમણાં જ વાત કરી હતી ને પાણીમાં કે સ્વિમિંગ પુલમાં ને એમાં શું પ્રયોજન છે એનું. હોલિડેમાં જાય, દરિયામાં જાય નાહવું, વગર પ્રયોજનનો ઘાત એને હોઈ શકે નહીં. પૃથ્વી કાયના, અગ્નિ કાયના, જલ કાયના, વાયુ કે વનસ્પતિ કોઈના એનું હોઈ શકે નહીં. કારણ વગર સ્થાવર જીવનો ઘાત ન કરવો તેને અહિંસા અણુવ્રત કહેવામાં આવે છે. ત્રસ જીવોની તો હિંસા હોય જ નહીં અને વગર કારણે એકેન્દ્રિય આદિને પણ મારવા ન જોવે. પરના વધકારક બધા બેન્દ્રી, હા બધા પચેન્દ્રી તો ન જ કરતા હોય. પા તો નાનામાં નાના એમ કીડી મકોડા એમ, એનાથી વધારે તો કોણ કરતા હોય? એવું તો આઈ થિંક અહીંયા તો ન જ કહેવાનું હોય એવું તો. અહીંયા આપણે એટલું તો જૈનપણાનો તો હોય જ કે આપણે એવા પચેન્દ્રીનો એવાનો ઘાતનો તો કોઈ પ્રશ્ન જ નથી. પણ બે ઇન્દ્રી જેવાનો પણ ઘાત એના જીવનમાં ન હોઈ શકે. કોઈ પણ જીવ જાણે અજાણે થતું હોય તો એટલી એની જાગૃતિ રાખવી. હાલતા ચાલતા એવો પ્રમાદ ન ચાલે, ગમે તેમ ચાલે, ગમે કીડી મકોડા ખબર છે આ કીડીની લાઈન ચાલે છે તેને એ પ્રકારનો પ્રમાદ હોવો જોઈએ નહીં. એવો તો જીવનમાં પ્રકાર હોવો જોઈએ. બીજાને દુઃખદાયક, કઠોર અને નિંદવા યોગ્ય વચન ન બોલવા તે સત્ય અણુવ્રત કહેવાય. બીજા વ્રત કરે છે, કેવા છે? બીજાને દુઃખદાયક. પણ સત્ય તો હંમેશા કેવું હોય છે? કડવું હોય ને બીજાને કહેતા? જરૂર નથી, સત્યને સારી ભાષામાં પણ કહી શકાય છે. પણ આપણે એક જ માની લીધું કસાઈને પોસવા, સત્ય એટલે કડવું. આમાં શું લખ્યું? બીજાને દુઃખદાયક. બીજાને એમ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જોવો જોઈએ કે આને આ કહેવાથી એ સ્વીકારશે નથી સ્વીકારે. સત્ય હોવા છતાં જ્ઞાની સત્ય સિવાય તો બોલતા નથી, પણ ક્યારે બોલવું એ પણ જાણે છે. એના જીવનની સ્થિતિ કેવી હોય એ પ્રકારે પણ કેવું જોઈએ કે બીજાને દુઃખદાયક થાય. પછી કઠોર, કઠોર એટલે હર્ષ, જેને કે ને જોઈને એમ કે આ લાગે આના શબ્દો, એવી રીતે પણ, એવી રીતે પણ ન કરવું. અને નિંદવા યોગ્ય, કોઈની ટીકા ક્રિટિસિઝમ કોઈની થાય, કોઈનો દોષ દેખાય તો આપણે એને શાંતિથી કહેવું, પણ કોઈની નિંદા કરવી, કોઈની ટીકા કરવી એવા વચન ન બોલવા, તેને સત્ય અણુવ્રત કહેવામાં આવે છે. અને આવું જીવન એનું શ્રાવકનું હોવું જોઈએ, તેનો ભાવાર્થ લેશું.